පාංච ඉන්ද්‍රිය අරමුණු. සේවාමාතේසු කියන්නේ ඉන්ද්‍රිය විනා. අනේ කෙලේ පරමාත්මානේ. ශරීරයෙන්නේ ඉන්ද්‍රිය ශෙකනේ. තේනසු කාම් කරේකනේ. એનું અતિન્દ્રિય જ્ઞાન છે જે સિદ્ધુ જ્ઞાન કામ કરે છે અને એટલા માટે પૂરા અતિન્દ્રિય સુખને પ્રાપ્ત છે સાધક જતામાં પણ જેટલું જેટલું જ્ઞાન અતિન્દ્રિય પણ કરવું છે એટલું અતિન્દ્રિય સુખ પણ આપ એકાંતે પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા પ્રયોગતા માં અહીંયા કહે છે હવે સંયમ કર મર્યાદા કર જો તારે કંઈક આત્માનો હિત કરવો હોય તો ઉપયોગ ને અંતર નો ફાળો પડશે તો એ અહીંયા આપણે અહીંયા તો મુનિરાજ ની ઉત્તમ સંયમ ની વાત છે તો મુનિરાજે પાંચ ઇન્દ્રિયને આચાર્ય ની વ્યાખ્યામાં નિયમ સારમાં સુંદર પ્રકાર છે પરિપૂર્ણ પંચાકાર વળી તીર ગુણ ગંભીર છે પંચેન્દ્રિય ગજના દસ દલને પાંચ ઇન્દ્રિય રૂપી હાથી તેના પર વિજય એટલે મર્યાદા પડેલો હોય ને માવત એના ઉપર હોય છે એનું પછી એનું શું છે એનું અંકુશ રાખવાનું હોય છે એમ અહીંયા આચાર્ય બાકી કોઈ પણ મુનિરાજ ની મુખ્યતા લઈને એ એમને શું કહેલું છે પાંચ ઇન્દ્રિય રૂપી હાથી ઉપર અંકુશ ગયો આપણા પર શું થઈ ગયું છે આપણા ઉપર ઇન્દ્રિય અંકુશ આપણે એના ગુલામ થઈ ગયા મુનિરાજે શું કહ્યું છે એના ઉપર ઇન્દ્રિય વિજય આવે છે ને પાંચ મહાવ્રત પાંચ સમિતિ પાંચ ઇન્દ્રિય વિજય એમણે ઇન્દ્રિય ઉપર વિજય મેળવ્યો અને આપણા મેળવ્યો છે ઇન્દ્રિયો આપણા ઉપર વિજય મેળવ્યો એ અહીંયા સંયમ માં કોઈ નિયમ ના સમજવું આ સંયમ એટલે શું છે થોડું ખાલી ક્રિયા છે ને આ છે એ પ્રકારે નહીં પોતાના પડતીની મર્યાદા સાથે તો સ્વભાવનું તોડવાનો એને ત્વરાથી કાર્ય થશે જેટલો ઉપયોગ બાર ભટકાવે છે બીજા તો શું થઈ જેટલો પથારો કેળો છે ને સંકલ્પમાં એટલી મહેનત થશે એમ આપણા વિકલ્પને આપણે જોડાવી રાખ્યો છે અમર્યાદા નિરંતરપણે અને અંતે તો ઉદય પ્રમાણે મળવાનું પણ વિકલ્પો નિરંતરપણે અને તો પછી સંચલિત ઉપયોગ છે ને અંતર સન્મુખ આવવા બહુ મુશ્કેલ પડે તે અહીંયા સંયમમાં ફરી ફરી ના જે કોઈ છે એ આત્મહિતને માટે છે અને એ આત્મહિતની અધિકતામાં મુનિરાજ તો ઉત્તમ સંયમ સુધી પહોંચ્યું છે એક તો ઇન્દ્રિય સંયમ અને એની સાથે કેવો હોય છે પ્રાણ સંયમ પાંચ ઇન્દ્રિય ઉપરની મર્યાદા કરી હોય તો ખાન પાન એની બધાને શું થઈ જાય મર્યાદા થઈ જશે પડતેન્દ્રિયની જતી કાકરી તો લાઈટ ની વ્યવસ્થા છે કોઈ હિંસા નહીં થાય ન થાય પોતે એક બહુ જ આશ્ચર્ય છે પોતાના એક તો અધૂરા અને વિપરીત જ્ઞાન ને યથાર્થ માને અને આ કઈ એમ ન સમજવું આચાર્ય નથી ક્યાંથી પરંપરા આવે છે અને આજે એટલા માટે જે શબ્દ કહીને સમયસાર હું કહીશ કોને કહ્યું કે હું મારી શીખીશ કેવી અને સ્ત્રોત કેવી કથિત કર્યું છે અને એક રીતે વિચાર કરી આચાર્ય પોતે એક અપેક્ષા શુદ્ધ કહેવાય છે તથા મેં કહું છું એમ નથી છે કે નહીં ભાવસુદ ના એમને પ્રગટ થઈ શકે નહીં અને છતાં અને કુંદકુંડ આચાર દેવ એટલે અલ્ટિમેટ પંચમ આરામાં કુંદકુંડ આચાર્ય નો એક શબ્દ એ શું કહેવાય જેમ સુપ્રીમ કોર્ટ ને ફૂલ બેન્ચ નો જજમેન્ટ આવ્યો એમાં શું કહે ટોટલી બધા એક વકીલ આવ્યો પછી એની આગળ હું અપીલ કરું એમ અહીંયા અને છતાં પણ એક પોતાની નવરતા એમ અહીંયા પણ એ કમ સે કમ હવે મર્યાદા કરીને બાયના હિંસા આદિ ની મર્યાદા કરવા માટે આ વચ્ચે અને સાથે અંતર ની સાધના થઈ છે તેનો અહીંયા છઠ્ઠો દિવસ ઉત્તમ સંયમ પછી હવે તવ ત્યાગ જે મુખ્ય ઉત્કર્ષ પર ક્યાં હોય ત્યાં બધા મૂલી લાવેલા જે સમય જતન થાય બધું છે પણ એક દેશ મર્યાદિત આ ઉત્સર્ગ પાણાને એની વાત આગળ આપ. હવે આજે શું છે, પહેલી ગાથાનું એક આખું ન વિચાર્યું એવી જાતનું કેવા ભાવો એક એક શબ્દોમાંથી થયેલા છે. પહેલું તો બે બોલ થયા, હજુ બીજો બોલ શરૂ થઈ ગયો. પહેલો બોલ થયો તો મૂળ ગાથાથી વિચાર આપણે કરીએ ત્યાંના મૂળ ગાથાથી પહેલા જ પ્રવચનમાં ક્યાં સુધી વાત આવે. વંદિતુ તવસ્ય જે છે મૂળ ગાથામાં છે ને, વંદિતુ તવસ્ય અને પછી ધ્રુવ અને અચલ બસ ત્યાં સુધી થાય છે. પહેલું તો વંદિતુ તવસ્ય છે એનો અમૃત આચાર્ય વર્ષેલો એ લઈને અને પછી આગળ બે બોલ ધ્રુવ અને અચલ ચલાવ્યો ને. બે માં શું ફરક પાડ્યો, ધ્રુવ અસ્થિતિ છે અને અચલ નાસ્થિતિ છે. અને એ ધ્રુવ માટેનો અમૃત ચંદ્રાચાર્ય શું અર્થ કહેવાય, સત્સંગમાં બધે બોલતા હતા અને પાછળ કરતા સ્વભાવ ભાવ ભૂત કયા આવું તો સશબ્દ સ્વભાવ ભાવ ભૂત કયા, જેવો સ્વભાવ છે એવું પરણમન થઈ ગયું. સ્વભાવ કેવો છે, સિદ્ધ સ્વરૂપ સ્વભાવ છે અને હવે કેવું થઈ ગયું, એવું પરણમન થઈ ગયું. એટલે ખાલી સ્વભાવ નહીં, સ્વભાવ ભાવ રૂપ થઈ ગયું છે એનું પરણમન થઈ ગયું. અસ્તિત્વ આવે જેવો સ્વભાવ છે એવું કે નહીં, હજી સિદ્ધ દશાથી આગળ કઈ થાય સિદ્ધ ભગવાન પુરુષાર્થ ન કરે ને, કારણ કે એમને કઈ આગળ વધવું નથી. હવે પુરુષાર્થ કરે તેનો અલ્ટિમેટ તો પહોંચી જાય. મુંબઈ જાવ તો મુંબઈ પહોંચી ગયા, હું કાંઠે આવી જાય તો દરિયા પડશે. પછી એક વાત વિચારવી છે, આત્માનો વીર્ય નામનો ગુણ છે અને એ વીર્ય નામના ગુણનું પરમન ક્યારેય બંધ થાય નહીં, અને જો બંધ થાય તો કોઈ પર્યાય ની રચના નહીં. પુરુષાર્થ છે ને, વીર્ય ગુણ છે ને, એમાં શું વ્યાખ્યા કરી સમજે ત્યાં પૂર્ણતા થઈ ગઈ છે અને હવે એ જ પર્યાયની રચના હજી સિદ્ધતાની કરવાની કે નથી કરવાની. તો હર સમયે સિદ્ધ પર્યાયની રચના કરે એ વીર્ય ગુણનું કામ. પુરુષાર્થ કેવી રીતે હોય છે, પેલો પુરુષાર્થ કયો કરવાનો છે, વિપરીત માંથી સમ્યક કરવાનો, મિથ્યાત્વ માંથી સમ્યક, એ સૌથી પેલો પુરુષાર્થ. પછી પુરુષાર્થ એનો છે સમ્યક માં અધુરાત્મા આવ્યા છે એમાંથી હવે શું કરવું છે, પૂર્ણતામાં, અને પૂર્ણતામાં પહોંચ્યા પછી શું કરવાનું છે, એ પણ નિરંતર રચના ટકાવી રાખવી પડે પુરુષાર્થ. બાકી એમના સમય સિદ્ધપણું થઈ ગયું એટલે પુરુષાર્થ બંધ થાય છે. પુરુષાર્થ ની વ્યાખ્યા વિચારવા જેવી છે, વીર્ય કહીએ પુરુષાર્થ એટલે આપણે આમ શું કહીએ, કોને કહેવાય, જે મોડું થવાનું એને જલ્દી કરી લીધું આડું ચંદ્રીમ પુરસાથી, એ વ્યાખ્યા જ નથી, એ તો પ્રશ્ન જ નથી. પર્યાય નો ક્રમ કોઈ બદલાય છે તો શું છે, વીર્ય શું કરે છે, સ્વરૂપ ની રચના ના સામર્થ્યું એવી વ્યાખ્યા. હર સમયે એ રચના પણ અત્યારના આપણને અજ્ઞાન ભાવે થાય તો એ વીર્ય નું ઊંધાપણું છે, વિપરીત પણું છે. અને સાધક દશાથી જેમ થાય એનું પરમન ની શરૂઆત થતા સિદ્ધ દશામાં હવે નિરંતર સિદ્ધ દશાની ક્યાં સુધી રચના થવાની છે, આદિ અનંતકાળ થયા જ કરવાની, અને એની રચના કોણ કરે છે, વીર્ય ગુણ ને કારણે નિરંતર રચના એ થાય. તો એ પેલા ધ્રુવ લીધું, પછી બીજો બોલ કે લીધો અચળ, અચળ એમને શું લીધું, જે ચાર ગતિ માં પરિભ્રમણ થતું તો એની હવે વિશ્રાંતિ છે, આવ્યો તો વિશ્રાંતિ, અને વિશ્રાંતિ નો અર્થ લીધો તો અભાવ. હવે એ નાસ્તી આવ્યો, ઓલામાં જેવું સ્વભાવ છે તે રૂપે પરિણામ થયું કે અસ્થિ આવ્યું, અને અહીંયા અચળ માં કે હવે કોઈ ચાર ગતિ નું પરિભ્રમણ જે અનાદિથી થતું હતું એમાં હવે એનો વિશ્રાંતિ એનો અભાવ થયો. આ રીતે તેની વાત કરી એક સાથે શું લીધું, ગુરુદેવજીએ દેશનાચાર્ય નું અમળ પણ લીધું છે, જે આમાં અચળ જે શબ્દ છે તો એની સાથે દેશનાચાર્ય અચળ સાથે અમળ પણ લીધું છે. એ પ્રસિદ્ધ છે એટલે એ પણ એ તો જુદી જુદી અને એમ તો અમર ચંદ્રાચાર્ય શબ્દ બીજો કયો હશે અનુપમ પછી એક કઈ શબ્દ હજી ચૂકો છે અપુવર છે આવશે જી આ બે જ બોલ છે આ તો ધ્રુવ અચલ અનુપમ અને પહેલી વાત સુંદર આજે લીધી અને પહેલું એક વિચાર આવે કે ખાલી બે શબ્દો હતા વંદિતો સૌવસિદે અમૃત ચંદ્રાચાર્યનો કેટલો બધો છે વિસ્તાર કરીને વાત કરે અને છેલ્લે તો કહી દીધું એવા સિદ્ધ સ્વરૂપ જે અંદરમાં ફાયદા છે એના સ્વરૂપનું ચિંતન કરીને સંસારી ભવ્ય જીવો તેમના જેવા થઈ જાય પછી ગેરંટી વાત અને એટલા માટે તમે સિદ્ધપણાની સાથે કે હવે સિદ્ધપણાનું લક્ષ કરીને તું આ સમયસાને સાંભળજે સિદ્ધ થવું કોને કોને બતાવો છે આચાર્યને સિદ્ધ સમાજ પોતાના શિકારી ભગવાન શા માટે કે એવા થવું છે થવું છે એવું બતાવ્યું છે તો તું પણ એના લક્ષ્ય સાંભળજે તને સિદ્ધ દશા પ્રગટતા એ માટે સિદ્ધ સ્વરૂપ આત્મા દેખાતું તો તું પણ એના લક્ષ્ય અને એટલા માટે સ્થાપના કરે એમાં ઘણા ભાવ ગુજરે છે કે કાયદા છે આપણે ચાલો થોડું લેશું પેલા કાલનો થોડો જે છે ને ત્રીજો કળશ એના ઉપરથી આપણે લઈએ આપણે બે કળશ પૂરા કર્યા હતા ત્રીજો કળશ લઈએ પછી આપણે પહેલી ગાથા ઉપર આવીશું ચોથા પાનામાં છેલ્લી લાઈનો છે શ્રીમાન અમૃતચંદ્ર આચાર્ય કે છે અને આ રીતે આમાં એનું ટાઇટલ લખ્યું છે ત્રીજા શ્લોકમાં ટીકાકાર આ ગ્રંથનું વ્યાખ્યાન કરવાના ફળને જાતા પ્રતિજ્ઞા કરે છે અને આ ત્રીજા શ્લોક ની અંદર બે વાત છે એ બે વાત છે પ્રતિજ્ઞા કરે છે હું આ સમયસાર ની વ્યાખ્યા કરીશ પછી ને આમાં આવશે અંદર સમયસાર વ્યાખ્યા એ અને પછી બીજું એનું શું છે એનું ફળ એનું ફળ શું ભાવના કરે છે પરમ વિશુદ્ધિ સાથે બે શબ્દ આવતા હતા તો એ એનું આપણે શ્લોકા કરે છે આ સમયસાર સમયસાર એટલે શુદ્ધાત્મા અને શાસ્ત્ર ગ્રંથ ના વ્યાખ્યા વ્યાખ્યા એટલે કથની શુદ્ધાત્માની કથની અને ગ્રંથની ટીકા છે બે રીતે એ બનશે ને સમયસાર એટલે શુદ્ધાત્માની વાત કરશું કથન એટલે અમે વાત કરશું કથન વાત અને આ ગ્રંથની શું કરશું ટીકા તેનો અર્થ શું થયો કે સમયસાર શાસ્ત્રની ટીકામાં અમે શુદ્ધાત્માની જ વાત કરશું તો પેલું આ શું કહ્યું પોતે પ્રતિજ્ઞા કે સમયસારની આ અમે ટીકા જેમ જયચંદીએ કહ્યું ને અમે દેશ ભાષામાં કહેશું દેશ ભાષામાં જ ભાઈ એમાં યાદ કે છે કે અમે એની ટીકા કરો પછી હવે આમ કરીને શું કરવું છે કે મારી અનુભૂતિની આ ફળ હવે ભાવના કરે એટલે કે અનુભવનરૂપ પણથી પરમ વિશુદ્ધિ થાઓ ફરી ગયો આ પ્રતિજ્ઞા આવી હવે એનું ફળ તો શું છે મારી અનુભૂતિની એટલે અનુભવનરૂપ પણથી પરમ વિશુદ્ધિ શબ્દથી શું છે એટલે અત્યારના અત્યારના શુદ્ધિ પણ છે પણ અલ્પ છે એટલું એમાંથી એક વાત માંથી નીકળે આ એવું નથી અજ્ઞાની છે અને એમાંથી જરાય સુધી નથી એવી વાત નથી તેની ભાવના છે કે ભાઈ મારી પાસે થોડાક છે જરા વધારે મારે જોવો કોઈ કે મારે વધારે જોવે છે તેનો શું થયો ખાલી છે કે ઓછા છે એમ અહીંયા આચાર્ય કહે છે કે અમને ભણતીમાં ક્યાં સુધીની શુદ્ધિ થઈ ગઈ છે ત્રણ કસાયના અભાવ પૂર્વક ની થઈ ગઈ છે પણ પરમ વિશુદ્ધિ તો આપણે તો જાત નું આપી શકીએ અરે આચાર્ય પણ તમારો છે ન હોય પણ એમ કે શું આપણે એક બહુ જીવનમાં વિચારવું એટલો પુરુષાર્થ ન હોય કે જેથી આપણી સાધ્ય સુધી પહોંચી શકે પણ તેથી ભાવનાના ઝરણા કોઈ દી સુકાવવા નથી નિરંતર ભાવના તો હોવી જોઈએ કે ક્યારે હું પૂર્ણ થાય અને એના માટે તો આખા સિદ્ધ ભગવાનને આચાર્ય આપે પણ બધે કેટલા ખુલાસા લીધા છે એમાં આચાર્ય દેવને ખબર નથી કુંતના આચાર્ય દેવને કે તમે કોની સ્થાપના કરો છો? પાંચ ભાવ માંથી કોને, કેવા ભાવ વાળાની સ્થાપના કરો છો? ચાલીસ ભાવ વાળા. અને તેમાં સ્થાપના કરો છો ચોપન ભાવ વાળા. સિદ્ધ ભગવાન તો સાહેબ છે કે નહીં? પરમપાણાની બે માંથી જુદી વાત પડીએ, સાહેબ ભાવ વાળા છે. અને સ્થાપના કોનામાં કરો છો? ચોપન વાળામાં કરો છો. કેમ થશે આવું? એ નિરંતર સાદી અનંતમાં ગયા છે અને હું તો શેમાં છે? ક્ષોભસમ ભાવમાં છું. હજી તો અધુરાશમાં છું. એ પૂર્ણતામાં છે, એ સિદ્ધ છે, હું સમજાવી છું. અચ્છા, દેવ કે છે તું હજી અંતે ત્યાં ને ત્યાં બેઠો છે. અહિયાં સમયસાર કીધું બધે, સમયસારના શ્રોતા એવા હોય કે જે સ્થાપના કરે છે એનો હકાર કરે છે, સ્વીકાર કરે છે, નકાર નહીં. એ તો પાત્રતા બહુ સુંદર રીતે ગુજરતી ઘણા બોલો માંથી વાત એ કાઢી છે. ચલો આપણે ફરીથી આપો છે. એક અદભુતતા છે, સમયકાર એક તો છે જ, રચના કરનાર ટીકાકાર, પણ આપણા સૌભાગ્ય પ્રવચનકાર એવા મળ્યા કે એક એક શબ્દ માંથી અદભુત ભાવ કાઢે. એટલે કોને ખબર કે આમાંથી શું એક વંદિતુ શબ્દમાં અમૃતચંદ્રા સાથે આટલું બધું કાઢી શકે. એક આશ્ચર્યકારક થાય છે, વંદી તો કોનો શબ્દ છે? કુંતનાચાર્ય. અમૃતચંદ્ર આચાર્ય ટીકામાં વંદી તો નહીં કે અર્થ લેતો નહીં તો આચાર્ય નથી ખબર કે કુંતનાચાર્ય. અરે ભાઈ, તું વંદી તું જે છે તો કોને વંદન કરીશ? તો સ્તુતિ કરવા યોગ્ય ની તો વંદન કરીશ ને, તો સ્તુતિમાં વંદન આવી ગયું છે જેને. એટલા માટે જયશંકર આચાર્ય નમસ્કાર શબ્દ લીધું છે. બધું જ ખુલાસો કરે કે નમસ્કાર કહો કે સ્તુતિ કહો તો વંદન છે. એ વાત કરીને એમાં પણ સ્તુતિમાં પણ કેવા લીધા છે? બે, દ્રઢ સ્તુતિ અને ભાવ સ્તુતિ. અને અમે કેવી રીતે કહેશું? ભાવ વચન અને દ્રવ્ય વચન. અને પછી શબ્દ કેટલા એક શબ્દો માંથી કહ્યું છે? અને વોચામી, વોચામી નો અર્થ આવવો જોઈએ કઈ સાડી તેની બદલે કયો શબ્દ? ભાઈ અમૃતચંદ્ર પરિભાષણ કેમ એવું હશે? ભાઈ એનો ખુલાસો જયચંદજી એ ભાવાત્મા લીધો બદલે કે પછી આવશે બધું. ઘણો એક એક શબ્દ પીછી પીછીને કેમ કીધું કે પરિભાષણ એટલે જ્યાં જે શબ્દ જોઈ યથાર્થાને ત્યાં આવશે. અને તે સમયે અમારું જ્ઞાન પણ યથાર્થાને એવું જ હશે. અને આવો નિમિત્ત નજીક કદમ પરમ સદભાગ્ય આવી એક રચના માંથી પણ અદભુતતા એ અને ગુજરાતી કાર્યને દેખાડે ત્યારે આશ્ચર્ય લાગે કે કેવી રીતે આ બધા. અને શું છે ગુરુદેવ, વાંચના જ્ઞાન વગર આવું વચન ન આવી શકે. વાંચ્યું છે આવ્યું? વાંચે એટલે સુધાત્મા છે, એનો અનુભવ થયો હોય ને તો જ આવા વચન વાચક શબ્દો કાઢી શકે. ભાષા ભણેલાનું કામ નથી. બહુ ઘણા અર્થો કહેવા છે. ચાલો આપણે ફરીથી આ પ્રતિજ્ઞો પૂરો કરીએ. ફરીથી પહેલી પ્રતિજ્ઞા કરી કે આ સમયસાર શાસ્ત્ર ગ્રંથની હું શું કરીશ? ટીકા. પછી એનું ફળ શું થાય છે? કે મારી પરમ વિશુદ્ધિ, એટલે વિશુદ્ધિ તો પ્રગટ થઈ ગઈ છે, પ્રણ કસાયના અભાવ પૂર્વકની મુનિ દશાને યોગ્ય થઈ ગયું છે, પણ હજી અટક રહે છે. અટક ભલે થતું નથી આ કાળે નહીં થાય, પણ ભાવના તો નિરંતર હોવી જ જોઈએ. શક્તિ નથી પણ કરોડ ને અબજો કમાન પ્રશ્ન કરીએ તો અહીંયા કેમ ન થાય? નહી હોય શકે, નથી હોતું. શક્તિ તો ન હોય એમ છતાં પણ સપના જોવે છે. કેમ તો આ તો પ્રણમન ની ભાવના, તારા હિત ની ભાવના. અરે ભાવના ભાવવામાં પણ ઓછક છે તો પુરુષાર્થ ની પૂર્ણતા કરે છે. નહીં કેમ? કોઈ કામ પહેલા પણ શેમાં બેસી ગયો? પાણીમાં બેસી ગયો. એમ અહીંયા ભાવનામાં હજી જો હિંસા છે તો પુરુષાર્થ ની જાગૃતિ ક્યારે થશે? તો એ પરમ વિશુદ્ધિ એટલે એનો અર્થ કેવો? સમસ્ત રાગાદી નિવારણથી રહી ઉત્કૃષ્ટ નિર્મળતા. એ સાવ અમને સાવ એવી ભાવના. એટલો પ્રશ્ન થયો કેવી છે પ્રણતિ? કે પરપ્રણતિ નું કારણ જે મોહ નામ નું કર્મા નિમિત્ત દેખાયું અને તેના અનુભવ ઉદયરૂપ વિપાક ને લીધે એમાં જોડાય ને. પછી આ વાંચવા જેવું શું છે? પેલું તત્વ લીધું, પરપરણતિ નું કારણ જે મોહ નામનું કર્મ. એટલે કોણ લેવું મોહ નામનું કર્મ? એટલે મોહ નામનું કર્મ એટલે શું? પેલા સદ્રવ્ય કર્મ અને અહિયાં પણ મુનિરાજ ની વાત છે માટે ચારિત્રમ હોય. અહીં આપી દસ વાત જ નથી, પરમ વિશુદ્ધ થવામાં મુનિરાજ પોતાની વાત અને એ રીતે નમ સમયસાર માં દેવ ની વ્યાખ્યા કરી, બીજામાં સરસ્વતી કહીને જીનવાણી નિત્ય મેં પ્રકાશ અને અહિયાં ગુરુ તરીકે પોતાની વાત અને એ રીતે દેવ શાસ્ત્ર ગુરુ નું મંગલ જયશંકરજી એ કહ્યું આમણે પણ કરે અને પહેલી ગાથામાં પણ દેવ શાસ્ત્ર ગુરુ આવી જશે એ જશું આપણે. અહિયાં ફરીથી કે પરપણતી નું કારણ જે મોહ નામ એટલે અહિયાં ચારિત્રમ દ્રઢ કર્મ અને એના અનુભાગ એટલે ઉદય રૂપ ને લીધે એનો અર્થ થયો ઉદય આવે એટલે કે ઉદય ભાવ કરવો જ પડે. નહીં સીધું નહીં કે અહીંયા વાંચીને વખત કે અહીંયા અનુભાવ એટલે ઉદય રૂપ વિપાક ને લીધે ફરીથી શું છે નિમિત્ત સાપેક્ષ કથન છે, નિમિત્ત સાપેક્ષ કાર્ય નથી, નિમિત્ત કાર્ય નથી, નિમિત્ત સાપેક્ષ કથન. ત્યાં નિમિત્ત ની હાજરી હતી એ બતાવવા માટે એ કથન થયેલી છે, બાકી નિમિત્ત થી ઉદય આવ્યો એટલે એવું જોડાવું ને એવા જ પરિણામ કરવા પડે. તો વિચાર આપણે કેટલી વાર ઉપસર્ગ માં કેવા છે ઉદય કેવા છે સાતાના કે અસાતાના અને તો પરિણામ કેવા થાય સાતાના કે એટલે પાપ ના કે પુણ્ય ના. મુનિરાજ ને પાપ ના થાય અસાતાના તો ઉદય શાનો છે અસાતાનો પાપ નો ઉદય તો પરિણામ કેના થશે પાપ ના કે પુણ્ય ના. ભોગ તો થાય તો પરિણામ કોઈ નો થાય ને પરિણામ તો થાય અહિયાં ઉદય છે તો જીવ માં કે થશે આ તો જીવ ની સ્વાધીનતા છે તારે પાપ કરવું છે પુન કરવું છે કે બે થી રહીત વિતરાકતા ની શ્રેણી માંગવી બધું તારા આપણા જીવન ને વિચારવા જેવું છે. આપણા જીવન માં મહાપુણ્ય ના ઉદય દેવ શાસ્ત્ર ગુરુ તો બધા ગઈ નહીં આપણને ઉદય નથી આવ્યો. હવે આપણા કેવા પરિણામ થઈ શકે એવા છે પુન નો ઉદય છે એટલે પુનના જ થવાના ને તો તેનો થાય. અરે પુણ્ય ના ઉદય માં પાપ ના પરિણામ કરી દે છે એ ખબર નથી. વાણી અતિ સરસ આવતી નો ઉપયોગ ક્યાંય ભટકવા માંડે પાપ ના પરિણામ એ સમયે મહાપુણ્ય નો ઉદય છે કે આવી પહેલી ગાથા માં આવી રીતે ગુરુજી ના ભાવ આપતા એનો ઉપયોગ ક્યાં શું પરિણામ કેવા છે આપણા. અને આજ જીવની શું છે સ્વાધીનતા છે ઉદય સમયે જોડાવું કે ન જોડાવું એ તારી પસંદતા છે અને નહીતર કોઈ જીવ છૂટી નહીં શકે. કારણ કે એવું પણ સંસારી રીતે આપણે જશે કે જેને ઉદય નથી આપતો અને આવું શબ્દો છે બધા શાસ્ત્રમાં 32મી ગાથામાં છે ને દૂરથી પાછળ વાળી એવો શબ્દ છે. કદાચ તો બધું નથી અહીંયા ફરીથી જો હજી તો શરૂઆત થાય છે એ પહેલા પણ અમૃત ચંદ્રાચાર્ય જેવું દેખાઈ દે છે તારી પાસે વિભાવ પણથી થાય છે એમાં ઉદય નિમિત્ત છે એનો ઉદય આવશે ધ્યાન રાખી જોડાશો નહીં. અને એ રીતે જ અહીંયા કહે છે કે અમે એ ઉદય વખતે પણ અહીંયા શાસ્ત્ર લખતા છે વિકલ્પ શાસ્ત્ર લખવાનો અને અંદરમાં ગુધણ થાય છે સ્વભાવનો આ એનાથી અમારી પરમ સુધી આવી ભાવના. ઉદય છે એટલે નહીં જોડાણ છે એટલે નહીં શાસ્ત્ર લખવાનો વિકલ્પ પણ એ સમયે અમારું જે તત્વને દેખાડ્યું છે એનું અંદરમાં ચિંતન ગોલન અધિકતા ચાલે છે એનાથી પરમ તો જે એ વિભાગને લીધે એમાં જોડાવાથી જે અનુભાવ્ય રાગ આદિ પરિણામ આ પણ આવ્યું ભાવ કર્મ ઓલું પણ આવ્યું હતું જે મોહ આવ્યો હતો ને એ દ્રવ્ય કર્મ પછી એ દ્રવ્ય કર્મ પણ ભાવ કર્મમાં નિમિત્ત ક્યારે થશે કે પેલું તો ક્યારે થશે ઉદય આવશે સત્તા માં છે ત્યાં સુધી કઈ જ નહીં. આ બધું એક એક વિચાર સંબંધ ક્યારે બનશે તો કર્મ પેલા કરેલા ભાવ એનાથી કર્મ બંધાણું અત્યારના કયો કાળ કહેવાય ને અબાધા કાળ છે ને ઉદયમાં ન આવે ત્યાં સુધી અબાધા કાળ તો ત્યાં સુધી કઈ જ થયું નહીં. હવે એનો જયારે ઉદય આવશે એટલા માટે શબ્દ હોય પણ ને ઉદય નો વિપાક આવે અને ત્યારે જીવ એ ભેદમાન નથી કરતો એટલે એમાં જોડાય અને જે તો અનુભવે એને જોડાતા રાગાથી પણ આ ભાવ કરવો અને એનીથી વ્યાપ્તિ છે અને તેનાથી નિરંતર કલમાનું આના ઉપરથી નિરંતર શબ્દ ઉપરથી ગુજરે ત્રણ નિમિત્ત નિરંતર કાઢે જોવું છે આપણે ક્યાંય આપણે 106 પાનું જોઈએ પ્રવચન અહીંયા નિરંતર શબ્દ આવ્યો ને, તેનાથી નિરંતર કલ્માસિત એટલે શું છે, ડેલી 106 પાનો છે. પહેલેથી છે ને એક બે ને ત્રણ, પેલામાં શું છે, જેમ દ્રવ્ય શુદ્ધ ત્રિકાળ નિરંતર શોધ છે, બરાબર, એમ પર્યાય ની નિર્મળતા પણ અંતે. કારણ કે આચાર્ય પોતાની વાત કરે એટલે એ પ્રણતિ ની નિર્મળતા અંતે છે, હજી પૂર્ણ નથી થઈ, અને ત્યારે તો પરમ વિશુદ્ધિ ની ભાવના કરે. અને ત્રીજું કે અંતે જો નિર્મળ છે તો અંતે મલિન પણ હોવી જોઈએ, તો એ મલિનતા નો અંત પણ નિરંતર હજી છે. ભણ્યા શબ્દો આવું આપણે કદાચ વાંચ્યો તો કોઈ બુદ્ધિશાળી વસ્તુ એક નિરંતર શબ્દ માંથી ત્રણ ભાવ. હવે ચાલો આ ત્રણ ઉપર વિચાર કરીએ. ત્રણ માં કઈ ફરક છે? ત્રણ નિરંતર કીધા છે પણ કઈ ફરક છે? શું ફરક છે? શું છે? એ પછી નિરંતર પણામાં શબ્દો માં કઈ ત્રણેય માટે નિરંતર છે. પછી ત્રિકાળી દ્રવ્ય છે, પ્રગટ થયેલી શુદ્ધતા છે, અને સાથે રહેલી પ્રગટ થયેલી અશુદ્ધતા પણ નિરંતર શબ્દમાં. જે શુદ્ધતા છે નિરંતર છે એનો અર્થ કે અનાદિની છે, નિરંતર. તો પહેલું જે નિરંતર છે અનાદિ અનંત નિરંતર, બીજું જે નિરંતર છે એ પ્રગટ થયાથી હવે નિરંતર રહેવાનું, અને ત્રીજું નિરંતર છે અનાદિનું નિરંતર. નહીં ફરક થાય? પહેલું નિરંતર દ્રવ્યનું કેવું છે? અનાદિ અનંત, અનાદિ અનંત નિરંતર એટલે સદાય નિરંતર અનાદિ. જે શુદ્ધતા થઈ કેવી છે? પ્રગટ થઈ એટલે સાદી અનંતની છે. અને ત્રીજી જે અશુદ્ધતા છે એ કેવી છે? હમણાં જ થઈ છે, પહેલા નથી. તો અનાદિની અને અનંત, અને એ રીતે વિચાર કરીએ, પેલું અનાદિ અનંત એ ધ્રુવ તત્વ ની વાત છે, બીજું એ પ્રગટ થયું માટે ઉત્પાદ ની વાત છે, અને ત્રીજું છે એનો હવે વ્યય થવાનો છે, વ્યય આવે. એ વિચાર છે. ત્રણેય નિરંતર ટકી રાખતી વર્તમાન ની અપેક્ષા છે. તો પેલું કેવું હતું? અનાદિ અનંત છે. બીજું પ્રગટ થયેલું ભાવિમાં નિરંતર છે, અને ત્રીજું છે એ ભૂતકાળનું અત્યાર સુધીનું નિરંતર, પણ ભવિષ્યમાં એનો અભાવ. અને એ જ ઉપરથી કીધું કે જે અલ્પ અશુદ્ધતા છે એનો શું થાય? નાશ થઈને મારી પરમ વિશુદ્ધિ. પણ દ્રવ્ય તો હંમેશા નિરંતર અનાદિ અનંત એવું ને એવું રહેલું છે. એક નિરંતર શબ્દ ઉપરથી પણ એ બધું આશ્ચર્ય લાગે કે આવા બધા શબ્દો માંથી કુદરતી કેવી રીતે કાઢી શકતા. અરે એ જ તો એમની શ્રુતની લબ્ધિ છે. એક એક વિચારી લેવું, અનુભવ પુરુષ તો ઘણા હોઈ શકે, પણ આવી જે જ્ઞાન નો ક્ષણ સાથે એને વ્યક્ત કરવાની પણ શક્તિ, વાણીનો યોગ, કોઈને લખવાનો યોગ હોય, કોઈને વાણીનો યોગ હોય, તો અનુભૂતિની ધારા તો બધા જ્ઞાનીઓથી લઈને સાબત આત્માઓનો છે. પણ સાથે આવા યોગ એ બહુ અલ્પજન. અરે કેવળ નામ થયા પછી પણ મુખ કેવળ હોય ને તીર્થંકર જઈએ અથવા બીજા કેવળ વાણીનો યોગ હોય બીજાને ન હોય, આપણને જેને કહે ને સોનામાં સુગંધ જેવા એક મહાપુરુષ છે. અંતરની અનુભવની ધારા સહિત તો કોઈ વિચારવા જેવું છે. ગુરુદેવજી આ બધું પ્રાકૃત ને બધું ગુરુદેવજી તો પ્રાકૃત સંસ્કૃત વાંચતા હોય છે, તો ભણેલા હશે ને તેમ નથી, તો ક્યાં સુધી છે? છ ચોપડી સુધી, ક્યાં? છ સ્ટાન્ડર્ડ સુધી ભણેલા. અંદરની રૂચિની ધારા પ્રગટ થઈ ને એને શોષણ ઓછો વધતાની તેની સાથે કોઈ સંબંધ નથી. અસ્ખલિત વાણી સવારે આખું પ્રવચન આવે ત્યારે આશ્ચર્ય થાય. અહીંયા તો કઈક બોલવું હોય તો પેલા કેટલું વિચારવું, એ વેદન વગરનું છે. વેદન વગરની વાણી લુખી વાણી છે, અને વેદન સહિતની વાણીનો અસ્ખલિત પ્રવાહ છે. એ આપણા સદભાગ્ય. જો નીચે ચાલો ફરીથી પાને 106 પાને નીચે વાંચીએ, ફરીથી ત્રણ આવ્યું. હવે કે છે આમાં આવ્યું છે ને, મારી અનુભૂતિની પણતી, આમાં આવ્યું છે ને આપણે મૂળ શ્લોકાર્થમાં છઠ્ઠા પાને છેલ્લો શબ્દ મારી અનુભૂતિ. હવે મારી ઉપરથી ગુંજર કાઢે છે તો મારું શું છે? કે પણતી શુદ્ધ છે એ પણ મારી છે, થોડી અશુદ્ધતા છે એ પણ મારામાં મારી છે, અને ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિ છે એ પણ હું મારો છું. તમે જેમ નિરંતર માંથી કાઢ્યો માથેમાંથી કાઢ્યો, આ આખા જ્ઞાન નો વિષય બતાવે. 25 સુધી લઈને શ્રદ્ધા કે હું એમ એટલા માટે એમ આખું દ્રવ્ય દ્રષ્ટિ. ઓલામાં જે દ્રવ્ય દ્રષ્ટિ છે ઓલું જ્ઞાનની અપેક્ષાની પર્યાયની વાત કરી કે આવો સ્વીકાર પણ છે. અધુરાશ નો સ્વીકાર છે, બે શુદ્ધતાની અધુરાશ છે ત્યારે તો પૂર્ણતાનો પુરસ્કાર છે, અને અશુદ્ધતાની સ્વીકાર છે ત્યારે તેનો દુઃખ લાગે માટેના અભાવનો પુરસ્કાર. બે જ્ઞાન નો એમાં વિવેક વર્તી ગયો છે કે મારી શબ્દ વાંચો છે ને મારી શબ્દ તો વાંચો છે, તો પણતીની શુદ્ધતા છે એ પણ કોણ છે, મારી છે, પણતી છે, મારું આખું દ્રવ્ય ગુણ પર્યાયમાં મારું એક અસ્તિત્વ. શ્રદ્ધાનો વિષય શું છે વાત જુદી છે. અસ્તિત્વ કેવું છે? ચાલો કહીએ કે ખાલી અસ્તિત્વ કેવું હોય, તે કાળ દ્રવ્ય ગુણમય જ હોય, ખાલી પરિણામિક એ જ હોય, ચતુ હોય, તો વેદાંત ની જેમ અદ્વૈત થઈ ગયું તો તારે પુરુષાર્થ કેમ કરવાનો છે? મારે ધર્મ કરવો છે. પ્રશ્ન જયારે ઉઠે એ કોને સિદ્ધ કરે છે કે ધર્મ નથી, અને ધર્મ નથી તો અધર્મ છે, અને અધર્મ છે તો એનું દુઃખ જાગે. ગુરુજી કે તારે હિત કરવા આવ્યો છે નથી આવ્યો છે ને, એવું બહુ બધા વિષયો ગુરુજી આમાં લઈ વર્ણવી લીધા છે. તો એ અહીંયા અશુદ્ધતાની પણ ગણતરી મારી એનું વેદન છે દુઃખ નું આપતા, તો એ પણ મારામાં છે. પાછી થોડી અશુદ્ધતા એટલે ચારિત્ર, થોડી શબ્દ કેમ હોય તો આ ચારિત્ર મોની જે અસ્થિરતા જે છે એને હા એટલે પોતાની તો ઓછી છે ને, મારો દોષ ભાઈ મારો વાંક થોડો છે એમ છે. એક બહુ વિચારવું છે શ્રદ્ધાની વિપરીતતા નો માટે અનંત કાળ જોયો તો નથી ગયો, અને ચારિત્ર નો દોષ છે એ અસર સમયમાં થઈ ગયો એટલે થોડો આપણે આપી છે ને. અને મુનિરાજ ને કહ્યું તો અનંત કાળ તો ગયો ને, શ્રદ્ધાની વિપરીતતા ને દોષ ટાળવા માટે કેટલો ગયો, અને આપણને તો અનંત કાળ ગયો તો હજી નથી કહ્યું. અને જયારે ચારિત્ર નો જે દોષ હોય છે એ ટાળતા કેટલો સમય લાગે છે, અસંખ્ય સમય માટે એને કેવું કીધું છે થોડો. અને એ મોટી વિપરીતતા છે, આપણા મોટા પહાડ જેટલા દોષ ને રાઈ જેટલો નથી ગણતા. અને કોઈ રાઈટ જણા આપણે તો એને ગણતા જ નથી, માનતા જ નથી, અને કોઈક રાઈ જેટલા છે એને પેલો દૂર કરવા ઈચ્છીએ છીએ આપણે. તો અહીંયા થોડીક અશુદ્ધતા અને જળ દ્રષ્ટિ જળ તત્વ છે, થોડીક શુદ્ધતા અને થોડીક અશુદ્ધતા બે માંથી શું છે કે બે મારો વિષય જ બનશે. એક જ શ્લોક એક વિચારે આપણને અમૃત ચંદ્રાચાર્ય એક શ્લોક ની અંદર કેટલું વર્ણવી દીધું, તત્વથી જો વિચાર કરીએ તો કેટલું વર્ણવી દીધું. જેમ નમન સમય સારાય હતું એમાં કેટલા તત્વ, સાત તત્વ માંથી કેટલા વર્ણવી દીધા, ચાર છે ને. ચિત્ત સ્વભાવાય ભાવાય એમ કોણ લીધું, જીવ દ્રવ્ય જીવ તત્વ લીધું. પછી સ્વાનુભૂતિ ચકાસ્યમાં કોણ લીધા, સંવર લીધા. અને સર્વ ભાવાંતર સિદ્ધિમાં કોણ લીધા, સલાહ લીધા. એવી જ રીતે જે ત્રણ પ્રકારની વાણી સીધી સરસ્વતીની એમાં કોણ આવ્યા, વાણી એક જીવ તત્વ લઈ શકીએ. પછી કેવળ જ્ઞાન મોક્ષ લઈ લીધું, અને શ્રુત જ્ઞાન સંવર લીધું. એવી રીતે ચાલે છે એમ અહીંયા કેટલા લઈ લીધા, કેટલા લીધા એક રીતે વિચાર કરીએ તો બધા આવી જાય. ફરીથી લઈએ પેલા મારી મારી કરીને તો પેલું આવ્યું, અથવા હું દ્રવ્ય દ્રષ્ટિ ભાઈ કોઈ પણ લ્યો જીવ તત્વ આવ્યું. પછી મોહ કર્મ ના ઉદયથી આવ્યું ને, નિમિત્ત બતાવ્યું કે નહીં, તો કોણ આવ્યું, અજીવ પછી મોહ દ્રવ્ય કર્મ બતાવ્યું તો અજીવ તત્વ, અને મારી કલમાથી પણથી મેળી છે તો કોણ આવ્યું, આશ્રવન તત્વ આવ્યું. અને મારી પરમ વિશુદ્ધિ થાવ તેમાં કોણ આવ્યું, મોક્ષ તત્વ. પણ એનો અર્થ છે કે થોડી શુદ્ધતા છે તેમાં સમજ લીધો, સાથે સાત તત્વ આવી ગયા. તો એ થોડા શબ્દોમાં કેટલું વર્ણવી શકે છે આચાર્ય દેવમાં. તો એ અહીંયા આપણે અહીંયા થોડું એ પૂરું કરીએ પેલા. તો એ કેવી છે, મારી પણથી નિરંતર થી આપણે આવ્યા છે ને, હવે યાદ રહી જશે ને કે નિરંતર કેટલા પ્રકારના આમાં કાઢ્યા, ત્રણ પ્રકારના. ક્યાં નિરંતર, કે હું એકાળી ભગવાન આત્મા તો કેવો અનાદિ અનંત નિરંતર છે. આચાર્ય કહે છે કે મને પ્રગટ થયેલી શુદ્ધતા કેવી છે, કે વર્તમાન પ્રગટ થયેલી સાદી એટલે વર્તમાન પ્રગટ થયેલી હવે કેવી થવાની છે, નિરંતર અધુરાશી પૂરી થશે પણ હવે છૂટવાની નથી. તો એ કેવી છે? સાદી અનંત પ્રગટેલી. અને જે કલ્માસી થોડી છે એ કેવી છે? અનાદિની છે પણ અનાદિની રહેલી શાંત થવાની, અભાવ થવાનો. તે ત્રણેય નિરંતર એક એવી. અને તો અંતે કહે છે હું કેવો છું દ્રવ્ય દ્રષ્ટિ થી. તો ઉપર જે બે વાત આવી શેની વાત આવી? ફરીથી પર્યાય દ્રષ્ટિ થી. પર્યાય દ્રષ્ટિ જે કહો છો પર્યાય દ્રષ્ટિ થી કેમ? પર્યાય દ્રષ્ટિ દ્રષ્ટિ જી ને સર પર્યાય દ્રષ્ટિ એ છે ને, પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ કહેવાય ને. અહિયાં તો બધું શું પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ નો કહેવાય? અહિયાં પર્યાય દ્રષ્ટિ એટલે પર્યાય ની અપેક્ષા, દ્રષ્ટિ એટલે અભિપ્રાય ના અર્થમાં નહીં. અહિયાં દ્રવ્ય દ્રષ્ટિ દ્રવ્ય ની અપેક્ષા, હું દ્રવ્ય છું એવી અનુ એક અપેક્ષા એટલે દ્રષ્ટિ એટલે અભિપ્રાય. અહિયાં પર્યાય દ્રષ્ટિ અને દ્રવ્ય દ્રષ્ટિ દ્રવ્ય અપેક્ષા એ હું કેવું છું ચિંત ચૈતન્ય માત્ર જ્યોતિ. અને ઓલું અહિયાં પર્યાય દ્રષ્ટિ એટલે પર્યાય અપેક્ષા એ જો તો અશુદ્ધતા અને શુદ્ધતા એ બે રહેવી કે બે વાત. તો બે ની પર્યાય અપેક્ષા ની વાત કરીને પણ એટલું મારું અસ્તિત્વ નથી. પર્યાય ની શુદ્ધતા અને અશુદ્ધતા એટલું જ મારું અસ્તિત્વ હોત તો શું થાય? જે મારું અસ્તિત્વ મારી કીધી પણ એટલું માત્ર નથી, કારણ કે એટલું જ મારું અસ્તિત્વ હોય તો શું થાય? ક્ષણિક વાત થઈ જાય. એટલું જ પર્યાય જેટલું જ અસ્તિત્વ માનું તો ક્ષણિક તો ના, હજી મારું કઈક અસ્તિત્વ. અને એ અસ્તિત્વ હોવાથી મારા અશુદ્ધતાના નાશ નો મારી પાસે અવકાશ થઈ ગયો. ખાલી પર્યાય જેટલું અસ્તિત્વ તો મારી પાસે થયું, ઉપાય જ ના રહ્યો, સાધન જ ના રહ્યું, ક્ષણિક વાત માં રહ્યું. તો પર્યાયમાં અને એટલા માટે બહુ જરૂર ક્યારેક ગુજરાત સરસ ને સર, પર્યાય ની અશુદ્ધતા વખતે પણ ભલે એનો સ્વીકાર કરીને ખેતર સાથે એટલો વિશ્વાસ રાખજે કે એ સિવાય નું મારું દ્રવ્ય દ્રષ્ટિ ના વિષય રૂપ નું એક અસ્તિત્વ છે જેના આશ્રયે અશુદ્ધતા નો હું નાશ કરી શકું. અશુદ્ધતા નો નાશ કરવાનો જેને ઓપોર્ચ્યુનિટી અવકાશ ક્યારે જ આપણી પાસે? ચોથો આરો આવે ત્યારે, કેવડી ના સમીપ માં જઈએ ત્યારે. ક્યારે છે? અરે તો આટલું સરળ માર્ગ છે, વિધિ છે, કનેક્શન નથી સમય ને અમારા બીજા કામ. ફરી ફરી ને નથી લાગતું કે આપણે આપણા આત્મા ને ટોકવા જેવું જે છે ને, નાનો છોકરો એને ટેવ પડી ગયો કે રીતે મોછું હોય ને એટલે એને ટોકે ને વારંવાર, શું કહે હેમરિંગ બરોબર ને, હેબિટ પડ્યો છે એને શું કરવું પડે? એમ અહીંયા કોને કરવું છે? આત્માને કરવું છે. અરે હર સમય તારા માટે સમય દર્શન પ્રાપ્તિ નો કાળ છે અને આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી તું ગુમાવી રાખે છે. તો આ રીતે ત્રીજો કળશ છે અને એનો છે આપણે આજના કળશમાં ફરીથી આપણે આગળ આવી જઈએ. 106 ફરીથી ચલો 107 પાના ઉપર ફરીથી ગુરુદેવા લીધું છે. દ્રઢ દ્રષ્ટિ પણ નિરંતર ચાલે છે, શુદ્ધિ ની પ્રણતિ નો અંશ નિર્મળ એ પણ નિરંતર ચાલે અને એની અલ્પર આગાહી એ પણ વારંવાર. એ ગુરુદેવજી એ શું કહ્યું છે? એ ગોતાયું છે. એમાંથી એક છે ને ગુરુદેવ વિષય પછી કાઢ્યો છે 108 માં પામે. આ તો શું છે, ઘણા લોકોની એવી માન્યતા હતી કે સુધો ઉપયોગ તો ક્યારે આવે? 7મા મુનિ દશામાં શ્રેણી માંગે ત્યારે. અને એની સામે ગુરુદેવજી એ શું લીધું? જય શનાચાર્યદેવ નો એ આધાર લઈને કે ચોથે પાંચમે ગુણસ્થાને પણ એ સુધો ઉપયોગ આવી શકે, ભલે મુનિરાજ જેટલો નહીં એમની એની અપેક્ષા. તો અહીંયા તજી એક સંત ચોથે ગુણ સામે કથાય નાનંદાનું મંદિર નો નાશ થાય એને તો બહુ જ પ્રચુર એટલે કે વારંવાર અહીંયા ઘણે કાળે આવે અલ્પ સમય શકે પણ હોય છે. અને એનું દર્શન શું છે? દિશા નાચાર દેવાય શું છે? એક મોટું એમ કહીએ આંબાનું વન છે અથવા લીમડાનું વન છે. તો આંબાનું વન છે એટલે એમાં આંબા સિવાય બીજું કઈ મુખ્યપણે આંબાના છે, બે ચાર લીમડાના કે વડના હશે પણ મુખ્યપણે ગણીને આપણે શું કહીએ આંબા. એમ મુખ્યપણે તો થઈને એમાં એ લાંબા કાળે આવતો પણ એનો અર્થ એમ નથી કે શુદ્ધ ઉપયોગ હોય જ નહીં અને જો ન હોય તો કોઈ બી સમય દર્શનમાં જન્મ નહીં થાય. સૌથી પહેલો સમય કરતા ની પ્રગટતા ક્યારે થશે? નિર્વિકલ્પ સુદોપયોગ દશામાં. પછી સવિકલ્પ દશામાં ટકશે ખરો, પણ પ્રગટ થાય તો એ નિર્વિકલ્પ દશામાં. એ વિષય પણ થોડો ગુરુદેવ લીધો હતો, અને એનાથી પછી ગુરુદેવ શું લીધું હતું? જન્મ અંદર નો દોષ નહીં આવું ક્યાંય આવે છે? આવશે તો હોય તો જ ગુરુદેવ લીધું, ક્યારે આવે? એ પણ આપણે વાંચતા ન હોય ને, પણ પવન મંદિરમાં એક ભક્તિ આવે છે કે એમાં મિથ્યાદર્શી કહેવાય છે. એટલે એ તો જાણે છે ને અર્થ નો અનર્થ કરે. જે જન્મથી અંધ હોય એને તો કઈ ન દેખાય, ખાડામાં પડે એ કદી સમજી શકાય, પણ દિવસ હોય, સનલાઇટ પૂરું હોય, પોતે આંખમાં ખુલ્લું હોય ચશ્માની જરૂર, અને કઈ ખાડામાં પડે તો એ મિથ્યાદર્શિ તેથી આકરો કરે અર્થ ના. અને જે જીનવાણીમાં જે અર્થ લખ્યું એનાથી વિપરીત એ અર્થ કરે છે તો એ મોટો એનો એ દોષ છે એ વાત. અને છેલ્લે ગુરુદેવથી 110 પાના ઉપર લીધું શ્રોતા કે છે સમયકાર છે ને એમાં ગુરુદેવ. અહીંયા ફરીથી અમૃતચંદ્ર આચાર્ય શું કહે છે? નિરંતર માં આ અશુદ્ધતા કેવી કઈ છે? અનાદિની કીધી ને, અનાદિની ચાલી આવે પછી ભવિષ્યમાં એનો અંત થવાનો. તે અશુદ્ધતા એ કઈ છે? કઈ પાપના પરિણામ, પુણ્યના પરિણામ, ક્યાં એ વિકલ્પ? ક્યાં શુભ કે અશુભ? કે અત્યારના શુભ છે, પેલા જયારે હતું મુનિ દર્શ ત્યારે જુદી વાત છે, પણ અત્યાર નહીં કેવા છે. તો એ ગુરુદર્શી છે કીધું કે આ અત્યારના શુભ રાગ ની મલિનતા ની વાત કરે છે, અશુભ ની નહીં. મેળવું વચ્ચે મેળવું આ શુભરાજ ની મલિનતા ની અશુભાવે. પછી કરે છે એના પછી સરસ છે, 112 પાના પર વાંચી લઈએ. કોઈ દ્રવલિંગ હોય ને પછી અભિમાન કરે છે, એમાં પહેલો છે ને ભાઈ તારીયા પર્યાયમાં ભૂલ થાય છે, એની ત્રીજી લાઈન. આ બાપુ ઉગારવાના આરામાં બંધાવાના આરા આવી ગયા. શું છે, કેવું છે? આ ભલે પંચમ કાળ છે, ઊંડા અવસર બધું જ છે, પણ ગુરુદેવજી કે તારા માટે કેવો અવસર આવ્યો છે? ઉગારવાનો, આ સંસારમાંથી પાર થવાનો આવ્યો છે, અને છતાં આવી વિપરીતતા કરી તારા માટે તો કેવા છે? બંધાવાના આવ્યા છે. હજી કોઈ કે તમારો આ કોઈ વિરોધ કરે છે ને? ગુરુદેવજી શું કહે છે? ના ના બાપુ, આ છે ને શબ્દ છે ને લખવા કરતા સાંભળે ત્યારે કેવી મીઠાસ ને કોમળતા હોય છે. ગુરુદેવ ની નેચરલ ગિફ્ટેડ હતી. વીર્ય ની આવે છે એકદમ જોરદાર, અને આવી જયારે કરુણા આવે ત્યારે આપણને પણ એક જેને કે અંતરંગ રડાવી દે એ વાત આવે, અને જ્યાં પુરુષાર્થ ની આવે તો રોમાંચ ખડા કરી દે એવી વાત. પોતાની ધારક એ અદભુત નહીં, વાણીમાં પણ એવું થઈ જાય. ના ના બાપુ, કે અમારો વિરોધ નથી, તમે તમારું વિપરીત કરે છે બાપુ, તમને ન હશે આવી વિપરીતતા, તમને ન હો. ગુરુદેવ ત્યાંથી આગળ લે છે કે રાગ અને દ્વેષ નો અંશ તમે કહેવાય એના પછીના પેરેગ્રાફમાં ચોથી લાઈન. અસર આમ ન હોય એટલો અંદર દ્વેષ નો અંશ છે, અને આમ હોય સ્થાપના કરી એ પણ એટલો રાગ નો અંશ. તત્વ ની વાત કરતા સ્વમત નું મંડન કરે, અન્ય મત નું ખંડન કરે, એ પણ કેવો છે? રાગ દ્વેષ નો અંત છે. આટલે સુધી જૈન દર્શન સિવાય કોની ગુજરાતી માં કેવળ છે? એક વિચારી છે સર્વજ્ઞ કોણ છે, ને એ તો જો વિચારશો ને તો બીજું કઈ પૂર્ણતા માં પછી તેની અધુરા છે. સર્વજ્ઞ એટલે પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, બધું જે પૂર્ણ, વાણી પૂર્ણ, અરે વાણી છૂટવાનું ક્ષેત્ર પણ સર્વાંગેથી વાણ, એમાં પૂર્ણતા સિવાય બીજું કઈ એ હોય જ નહીં. તો એની આખી વાત અહીંયા ચાલે છે, અને એનાથી પછી પહેલી ગાથા શરૂ થઈ હતી એનો આપણે થોડુંક એક અથવા શબ્દ ના ગુજરાતી કેટલા ફેરા 117 પાના ટાઈમ થઈ ગયો, ખાલી એટલું જોઈ લઈએ. આજનું જે પ્રવચન શરૂઆતમાં હતું 117 પાનું અથના કેટલા દીધું? અથ શબ્દ મંગળ ના અર્થ ને સૂચવે થયું, એટલે શું? હવે એક હવે શરૂ થાય છે મોક્ષ માર્ગ. આમ છે ને અથ શબ્દ છે, અને જયચંદજી એમાં લખ્યું છે એ કોને સૂચવે છે? મંગળકાર એમાં શું આવ્યું? સંસ્કૃત અર્થ નો અર્થ થાય છે હવે, હવે. અને આપણે હવે શબ્દ ક્યારે વાપરીએ? ઇંગ્લિશમાં કે એનો દર્શન નાવ એટલે ક્યારે? જે કરીએ છીએ એને અટકાવીએ છીએ અને નહીં કરેલું એ શરૂ કરીએ. ક્યારે હવે શબ્દ છે ને ઇન બિટવીન છે, કરેલું અટકાવવું છે અને નથી કરતા એવું એક કહે છે કે હવે સરસ શબ્દ ગુજરાય કે અનાદિ સંસારનો અંત અટકાવવો અને હવે નહીં કરેલી એવી સાદી અનંત એવા મોક્ષ માર્ગની એ શરૂઆત છે. તો અહીંયા કે છે હવે શરૂઆત થાય છે મોક્ષ માર્ગની. પછી તો મોક્ષ માર્ગ ક્યાંથી શરૂ થાય છે? સમ્યક દર્શન. તો હવે સમ્યક દર્શન થી શરૂઆત થાય અને આવું જો શરૂ થયું તો પણ છૂટતું જાય. ઓલું અસ્થિ દેખાય તો સાથે નાસ્તિત્વ છે એ બંધ માર્ગ નો છેદ શરૂ થાય. અને આ કેવી દશા છે? અનંત કાળે નહીં થયેલી છે માટે અથવા છે અપૂર્વ છે ને અપૂર્વ અવસર. તો આ કેવી દશા છે? અથ એટલે હવે એટલે અપૂર્વ. તો અપૂર્વ શું? બંધ ની દશા નો છે મોક્ષ માર્ગ ની શરૂઆત. અને મોક્ષ માર્ગ ની શરૂઆત એટલે સમ્યક દર્શન ની શરૂઆત. આ રીતે એમણે એક અથ શબ્દ લખીને પણ આવો ભાવ અંદર માં છે એ આપણને ગુરુદેવ શીખવાડી ને બતાવે. પરમ સદભાગ્ય આવા મહાપુરુષ નો યોગ અને ઘણા જીવન માં સદભાગ્ય પ્રત્યેક રોગ અને આવા એક શબ્દ શાસ્ત્ર ના એક શબ્દો માંથી આવા ભાવ કાઢીને આપણને બતાવ્યા. એટલું નહીં એમની જ વાણીમાં અવાજમાં હજી પણ આપણને મળે છે. ક્યાં સુધી મળશે? ક્યાં સુધી આપણે વાત કરવાની? પાંચસો મારા ને છેડે થઈ જાય. ક્યાં સુધી આપણને મળશે? સાંભળશું. હા એ એમના બોલાઈ શક્યું સાંભળશું ત્યારે. એક અદભુતતાનો યોગ છે અને એને આપણે ગુમાવી દીધી. પોતાના આત્માને પૂછીને હું યથાર્થ કરી શકું.